మినగడ గారు నిరోషన్ పెరేరా మంత్రితుమ
గారు ఉల్లాసన మంత్రితుమని అద దిన శోక ప్రకాశ అనువ ప్రథమేమ గారు ఏహెచ్ఎం అలవి మెత్తుమా గన వచన కీపయక్ కథా కిరీమట బలాపొరొత్తు వెనవా విశేషయెంమ కుర్నాగల దిస్త్రిక్ట్ నియోజనయ కరమిన్ 1994 ඉඳලා 99 වෙනකන් පාර්ලිමේන්තුව නියෝජනය කරඹු අලවි මැතිතුමා ඉතාම මං හිතන්නේ ජාතීන් අතර ඒ වගේම ආගම් අතර ඉතාම සමගියෙන් එතුමා ඒ කුරුණෑගල දිස්ත්‍රික්කයේ නියෝජනය කිරීම පිළිබඳව අපි මේ අවස්ථාවේදී මතක් කරනවා. ඒ වගේම මාගේ පියාවන ෆෙස්ටස් පෙරේරා මැතිතුමාත් ඒ වගේම ලැරන් පෙරේරා මන්ත්‍රීතුමියත් එක්කත් ඉතාම කිට්ටුවෙන් එම පවුල අපි ආශ්‍රය කරා විශේෂයෙන්ම දේශපාලනය කරන අවස්ථාවේදී එදා එක්සත් ජාතික පක්ෂය නියෝජනය කරමින් එතුමා වයඹ පළාත් සභාව මගිනුත් ඒ වගේම පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක් හැටියටත් අලවි මැතිතුමා විශාල සේවයක් කුරුණෑගල දිස්ත්‍රික්කයට කරා. එතුමා සංවර්ධන කටයුතු වලට ඉතාම උනන්දුවෙන් එතුමා සම්බන්ධ වුණා. ඒ වගේම කටුකම්පල ආසනය තුල සහ කුරුණෑගල දිස්ත්‍රික්කයේ තුල විශාල වශයෙන් ජනතාවට ඉතාම සමීපව එතුමා දේශපාලනය කළ බව මේ අවස්ථාවේදී අපි සඳහන් කරගන්නු. ඒ වගේම එතුමාට දියණියන් 3 දෙනෙක් ඒ වගේම පුතුන් 4 දෙනෙක් දයාද කරා. විශේෂයෙන්ම එතුමා විශේෂයෙන් ඒ පවුල තුලින් සමාජ සේවය කිරීම සඳහා සියලු දෙනාම උනන්දු කිරීම පිළිබඳවත් අපි මේ අවස්ථාවේදී ස්තුතිවන්ත වෙනවා. එතුමා අවුරුදු 71ක් වයස සපුරා 2023 ජූලි මාසේ 16 වෙනිදා එතුමා මෙලව අත්හැර ගියා. ඉතින් ඒ හින්දා එතුමා ඒ ප්‍රාර්ථනා කරපු ඒ අල්ලා දෙවියන්ගේ ආශිර්වාදයෙන් ඒ ස්වර්ග සම්පත් හිමි වෙන්න කියලා මම මේ අවස්ථාවේදී ප්‍රාර්ථනා කරනවා. ඒ වගේම අපේ වෙන්නප්පුව ආසනය ඒ වගේම පුත්තලන් දිස්ත්‍රික්කය නියෝජනය කරපු හිටපු අමාත්‍ය ගරු මිල්රෝය් ප්‍රනාන්දු මැතිතුමා පිළිබඳව අපේ කනගාටුව අපි මේ අවස්ථාවේදී ප්‍රකාශ කරනවා. එතුමා 1988 පළාත් සභාව නියෝජනය කරමින් එන විට ඒ පළාත් සභාවට විරුද්ධව විශාල භීෂණයක් රට තුළ තිබුණා. නමුත් එතුමා ධෛර්ය සම්පන්නව ඒ පළාත් සභාවට තරං කරලා එතුමාට ඒ පළාත් සභාව නියෝජනය කරන්න පුළුවන් වුණා. විශේෂයෙන්ම මාගේ පියාවන ෆෙස්ටස් පෙරේරා මැතිතුමත් සමග 70 ඒ වගේම 80 දශකයේ එතුමා දේශපාලනය කරා. ඒ වගේම එතුමාගේ ඒ දේශපාලන ගමන පාර්ලිමේන්තුවෙන් 1994 පටන් අරගෙන ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය තුල ඉතාම ශක්තිමත්ව ඉදිරියට ගියා. එතුමා අමාත්‍යංශ ගණනාවක් එතුමා නියෝජනය කරා විශේෂයෙන්ම ක්‍රිස්තියානි කටයුතු ඒ වගේම දීවර ඒ වගේම වතු සංවර්ධන කටයුතු පිළිබඳව අමාත්‍යංශ එතුමා නියෝජනය කරා. ඒ වගේම ඉතාම දුගී දුප්පත් දීවර ජනතාව වෙනුවෙන් එතුමා කරපු සේවය මේ අවස්ථාවේදී අපි මතක් කරනවා. ඒ වගේම කතෝලික ක්‍රිස්තියානි ජනතාව වෙනුවෙන් එතුමා හැම වෙටම පෙනී හිටියා. එතුමා ඒ දේවස්ථානවල මංගල්‍යවලට පවා විශාල වශයෙන් සහභාගී වෙලා ඒ කතෝලිකයෝ දිරිමත් කරන්නට කටයුතු කිරීම ගැනත් අපි මේ අවස්ථාවේදී ස්තුතිවන්ත වෙනවා. ඒ වගේම එතුමා වෙන්නප්පුව ශාන්ත ජෝසප් විද්‍යාලයෙන් එතුමා අධ්‍යාපනය ලබලා එතුමා වෙන්නප්පුව ආසනය නියෝජනය කිරීම විශේෂයෙන් මම හිතන්නේ අවුරුදු 25කට වැඩියෙන් එතුමා නියෝජනය කිරීම පිළිබඳවත් ඒ වගේම සංවර්ධන වැඩ කටයුතු සහ අනිකුත් ඒ සමාජීය වැඩ කටයුතු කිරීම පිළිබඳවත් අපි මේ අවස්ථාවේදී කෘතඥව සිහිපත් කරනවා. එතුමාට දියණියන් 2 දෙනෙක් සහ පුතුණුවෙක් සිටිනවා. ඒ වගේම එතුමා අවුරුදු 80ක් ආයු වලදා 2024 ජූනි මාස 20 වෙනිදා මෙලව අත්හැර ගියා. එතුමාගේ පවුලේ සියලු දෙනාටම අපගේ කනගාටුව ප්‍රකාශ කරමින් මිල්රෝය් ප්‍රනාන්දු මැතිතුමාට මෝක්ෂුව අත් වේවායි කියලා ප්‍රාර්ථනා කරනවා. ඒ වගේම නජීබ් අබ්දුල් මජීද් මහතා පිළිබඳවත් සඳහන් කරන්න ඕනේ. එතුමා 1994 පාර්ලිමේන්තුවට ඇවිල්ලා ඒ වගේම එතුමාගේ දීර්ඝ දේශපාලන ඉතිහාසය තුල පළාත් සභා මහැමතිවරයෙක් වශයෙන් එතුමා කටයුතු කරා. විශේෂයෙන්ම තිරුකුණාමල දිස්ත්‍රික්කයේ දීර්ඝ කාලීනව ඒ දේශපාලනයත් සමාජ සේවයත් කිරීම පිළිබඳවත් ඒ වගේම එතුමා විවිධ අවස්ථාවලදී අපේ රටේ ඒ තකර විශේෂම සේවය පිළිබඳවත් අපි මේ අවස්ථාවේදී ස්තුතිවන්ත වෙනවා. ඒ වගේම එතුමාගේ පවුලේ සියලු දෙනාටම අපේ කනගාටුව ප්‍රකාශ කරමින් එතුමාගේ පැතුම වුණු අල්ලා දෙවියන්ගේ ආශිර්වාදයෙන් ඒ සම්පත් ස්වර්ග සම්පත් අත්වේවයි කියලා ප්‍රාර්ථනා කරනවා. ඒ වගේම අවසාන වශයෙන් අපගේ සහෝදර පාර්ලිමේන්තු මන්ත්‍රී අපිත් එක්කම 2010 මේ පාර්ලිමේන්තුවට පැමිණුණු පාලිත තෙවරප් පෙරුම මැතිතුමා ගැන මේ අවස්ථාවේදී අපි සිහිපත් කරන්න ඕනේ. මට මතකයි එතුමා අලුතෙන්ම පාර්ලිමේන්තුවට ඇවිල්ලා අපිත් එක්ක ඉතාම සහෝදරත්වෙන් මේ පාර්ලිමේන්තුව තුල එතුමා එදා කටයුතු කරා. එතුමා ඒ ආපු වකවානුව තුල මේ රටේ දේශපාලන ඉතාම පෙරලිකාරයි. එතුමාගේ ඒ චරිතයත් ඉතාම පෙරලිකාරයි. නමුත් මට මතක් වෙන්නේ පාලිත තෙවරප් පෙරුම මැතිතුමා. එතුමා මේ රටේ සාමාන්‍ය ජනතාව වෙනුවෙන් දුගී දුප්පත් ජනතාව වෙනුවෙන් එතුමාගේ ලොකු ඇල්මක් තිබුණා. ඒ වගේම එතුමාට එතුමාගේ පුතා නැති වුණු ඒ දවස ඉතා ඒ කාලේ ඉඳන් එතුමා මං හිතන්නේ ඉතාම ශෝකෙන් තමයි එතුමා හිටියේ. නමුත් එතුමා කොහෙන් හිටියත් එතුමා මානව හිතවාදී දේශපාලනඥයෙක් ලෙස අපිට හඳුන්වන්න පුළුවන්. එතුමා අවුරුදු 64ක් ආයු වළඳා එතුමා නැති වුණා. ඉතින් ඒ හින්දා එතුමාගේ පවුලේ සියලු දෙනාටම අපේ කනගාටුව ප්‍රකාශ කරමින් පාලිත තෙවරප් පෙරුම මැතිතුමාට නිවන් සුව ප්‍රාර්ථනා කරමින් මම කතාව අවසන් කරනවා.
මීලකට කරු වීරසමන වීරසිංහ මැතිතුමා.
ගලු මුලාසනාඩ කර මන්තුමනි, මේ පාර්ලිමේන්තුවේ නියෝජනය කරපු තමත් වැදගත් දේශපාලන චරිත තුනක් පාර්ලිමේන්තු ක්‍රමය තුළ විවිධ මතවාදයන් නියෝජනය කරමින් දීර්ඝ කාලයක් නියෝජනය කරපු දේශපාලන චරිත තුනක් පිළිබඳව ශෝක ප්‍රකාශ යෝජනාවේදී පෞද්ගලික මගේ මා නියෝජන කරන ශ්‍රී ලංකාවේ කොමියුනිස්ට් පක්ෂයේ සංවේගය පළ කරන්න මේක අවස්ථාවක් කරගන්නවා. මේ චරිත පෞද්ගලිකව අපි ආශ්‍රය ගන්න හම්බුනේ නැහැ. අපි දේශපාලන හදාරන කාලේ, ඉගෙන ගන්න කාලේ, වසර 30කට ආසන කාලයක් ක්‍රියාකාර දේශපාලන ඉන්න කාලේ තමත් ඉහලින් නම් කියවිච්ච දේශපාලන චරිත කිහිපයක් තමයි අද දවසේ මේ අපෙන් වියෝ වෙලා අද මේ ගුණ සමරන්නේ ශෝක ප්‍රකාශ යෝජනා කරන්නේ. කුරුණෑගල දිස්ත්‍රික්කයේ නියෝජනය කරමින් මං හිතන්නේ කටුකම්පල ආසනය නියෝජනය කරමින් දේශපාලනය කරපු අලවි එච් එම් අලවි මැතිතුමා මෙරටේ දේශපාලනයේ කෘතහස්ත දේශපාලන චරිතයක් සේම 1994 ඉඳලා දේශපාලනයේ පාර්ලිමේන්තුව නියෝජනය කරමින් තමත් වැදගත් දේශපාලන කාර්යභාරයක් ඉෂ්ට කරපු ඔහු නියෝජනය කරන දේශපාලන මතවාද වෙනුව එදා එක්සත් ජාති පක්ෂය මා දන්න විදිහට අවසාන කාල පරිච්ඡේදයේ සමග ජන බල වේගයත් සමග කටයුතු කරපු ඉතාමත් දක්ෂ සහ මහජනතාව අතර හිටපු දේශපාලන නායකයෙක්. කුරුණෑගල වගේ දිස්ත්‍රික්කයක එක විශාල ජන ප්‍රදේශයක් ඉන්න ආසන මැතිවරණ ආසන 14ක් වගේ තියෙන බහු විශාල ප්‍රදේශයක්. ඒ වගේ දිස්ත්‍රික්කයක විශේෂ අති බහුතරයක් සාදසේ බහුතරයක් සිංහල ජනගහනයක් ඉන්න දිස්ත්‍රික්කයක මුස්ලිම් ජාතිකයෙකුට එහෙම ජයග්‍රහණ ගණක ලෙහෙසි වෙන්නේ නැහැ. හැබැයි එච් එම් අලවි මැතිතුමා ඒ සිංහල ජන සමාජයත් එක්ක තිබෙන සම්බන්ධතාවය ඔහු ජාතිවාදියෙක් නොවීම කියන කාරණාව මත ඉඳගෙන ඔහුට සිංහල සහ දෙමළ මුස්ලිම් සියලු දෙනාගේම ආශිර්වාදයෙන් ඔහුට පාර්ලිමේන්තු නියෝජනය කරන්න පුළුවන්කම ලැබුණා. එසේ ඔහු මේ රටේ ජාතිකත්වය මත කතා කරන දේශපාලනයේ වැදගත් චරිතයක්. ඔහුගේ අභාවය සම්බන්ධව ඒ පවුල වෙත, ඒ පවුලේ ඥාතීන් වෙත සහ ඔහු මේ පාර්ලිමේන්තු රෙවන්න මැදිහත් වෙච්ච ඒ කුරුණෑගල දිස්ත්‍රික්කයේ ආදරණීය ජනතාවට අපේ සංවේගයත්, මාගේ සංවේගයත්, මගේ පක්ෂයේ සංවේගයත් ප්‍රකට කරන්න කැමැතියි. ඒ වගේම ත්‍රිකුණාමලයේ දිස්ත්‍රික්කයේ නියෝජනය කරලා ශ්‍රී ලංකා මුස්ලිම් කොංග්‍රසයේ තුල විශාල දැවැන්ත කැපකිරීමක් කරපු අබ්දුල් මජීද් මැතිතුමා අපි අහලා දෙනවා දේශපාලන කියවනකොට විශාල කරුණ ප්‍රමාණයක්. ඔහු දීර්ඝ කාලයක් මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරමින් කටයුතු කරා සේම ඔහුගේ දේශපාලනය තුළ ඔහුගේ පක්ෂය සහ ඔහු දරන මතවාදය වෙනුවෙන් දීර්ඝ කැපකිරීමක් කරලා මේ පාර්ලිමේන්තුව තුළ වරක් තනතුරු දරමින් දේශපාලන යෙදෙමින් ඔහුගේ දේශපාලන භාවිතාව ඔහුගේ දිස්ත්‍රික්කයේ සහ ඔහුගේ ජාතිය ජනතාව වෙනුවෙන් කරන්න විශාල මැදිහත් වෙච්ච කෙනෙක්. ඒක නිසා ඒ එච් මලවි මැතිතුමාටත් අබ්දුල් මජිද් මැතිතුමාටත් අපි විශේෂයෙන්ම ඔහු අදහන ඒ ඉස්ලාම ආගම අනුව ඒ වක්සෝය ප්‍රාර්ථනා කරනවා. ඒ පවුල වෙත ඒ සංවේගය පොද කරනවා. ඒ වගේම මිල්රෝ පෙනාන්ද මැතිතුමා අපි දන්නවා පුත්තලම දේශක දේශපාලනයේ දැවැන්ත චරිතයක්. ඔහුගේ දේශපාලනයේ පටන් ගන්න එක්සත් ජාතික පක්ෂයෙන් එක්සත් ජාතික පක්ෂයේ තුල දේශපාලනයේ පටන්ගෙන ඔව් ඒකෙන් 1982 තිබිච්ච ජනමත විචාරණේ දැන් මේ දවස්වලත් මේ ජනමත විචාරණ අරවා මේවා මේ විවස්ථාව හුදු කතා වෙන කාලය. ඒ වෙලාව ජනමත වජ්ජාන්ට එරෙහිව ඔහු ඔහුගේ දේශපාලනය වෙනස් කරමින් ඔහු වාම දේශපාලනට යොමු වෙලා 1988 පළාත් සභාවකම ස්ථාපිත වෙච්ච වෙලාවේ මේ රටේම මැතිවරණ සිටියම අකුලපු මසුරුන් සිටියම වෙනස් කරපු මැතිවරණයක් වෙච්ච 1988 පළාත් සභාව මැතිවරණයේදී ඔහු ශ්‍රී ලංකා මහජන පක්ෂයෙන් එදා විජය කුමාරතුංගයන් නායකත්වයෙන් දීපු ශ්‍රී ලංකා මහජන පක්ෂය එදා පහන ලකුණ යටතේ එක්සත් සමාජවාදී පෙරමුණෙන් තරඟ කරනකොට පළවෙනි පළාත් සභාවට ඔහු වයම් පළාත් සභාවට මන්ත්‍රීවරයෙක් විදියට පළමුව පිවිසෙනවා එක්සත් සමාජවාදී පෙරමුණෙන් පහන ලකුණෙන්. ඊට පස්සේ 1989 දී ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ නාත්තණ්ඩිය ආසනයේ සංවිධායකවරයා බවට පත් වුණා වගේම ඒ නාත්තණ්ඩිය දේශපාලනයේ පුත්තරම දේශපාලනයේ ඓතිහාසික චරිතයක් බවට පත් වෙමින් අඛණ්ඩ වසර 25ක් මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන්න ජනවරම ලබා ගන්නට පුළුවන්කම ලැබුණා. ඒ කාල පරිච්ඡේදය තුළ ඔහු විවිධ ඇමතිකම් තනතුරු තාන්නමාන දරුවා. ඔහු බොහෝ විට මිනිසුන් එක්ක සමීපව ලැබදුව හිටපු දේශපාලඥයෙක්. මිල්රෝ පෙනාන්ද දේශපාලනය ගැන ඒ චරිතය ගැන ගොඩාක් කාරණා ඉතිහාසය අපි දැක්ක කියවුණා. අපි වයඹ දේශපාලනයත් එක්ක යම් දේශපාලන සම්බන්ධතාවක් තියෙනකොට අපිට මතකයි ඒ නාත්තණ්ඩිය මිනිස්සු මිල්රෝ පෙනාන්දුට ගරු කරපු ආකාරය. ඔහුගේ ඒ ක්‍රියාවන් සම්බන්ධ ඔහුත් එක්ක වැඩ කරපු ආකාරය. ඒක නිසා තමයි මේ සමානුපාතික ඡන්දකමය තුළ මේ මනාපයෙන් අවුරුදු 25ක් පාර්ලිමේන්තුවට එන්න ලැබෙන එක අහම්බයක්. ඒක හදිස්සියෙන් සිදුවන සිද්ධියක්. ඒක නිසා මිල්රෝ පෙනාන්දු මැතිතුමා ඒ කරපු කැපකිරීමට තමයි ඒ පුත්තලම දිස්ත්‍රික්කයේ ජනතාව විශේෂයෙන් නාත්තණ්ඩිය ආසනයේ ජනතාව ඔහුට ඒ කළගුණ සැලකුවේ. ඒක නිසා මිල්රෝ පෙනාන්දු මැතිතුමාගේ අභාවය පිළිබඳව ඔහුගේ පෞලයාටත් ඥාතීන්ටත් විශේෂයෙන් මුත්තලම දිස්ත්‍රික්කයේ ජනතාවටත් අපේ සංවේගයත් මාන්‍ය ජනගහන ශ්‍රී ලංකා කොමියුනිස්ට් පක්ෂයේ සංවේගයත් හොද කරනවා. මේ චරිත තුන මම පෞද්ගලිකව ආශ්‍රය කළා නෑ. අපි දේශපාලනය කිරීම තුළ දන්න චරිත තුනක්. ඒ වගේම මේට දින කිහිපයකට මාස කිහිපයකට කළ අපෙන් වෙන් වෙච්ච මේ රටෙන් වෙන් වෙච්ච පාලිත තෙවරක් පෙරම මේ රටේ මේ දේශපාලන සංස්කෘතිය තුළ 225 එපා කියන යුගයක 225ටම ලොකු වෛරයක් තියෙන යුගයක වරදක් නොකරපු මිනිස්සුන්ටත් ඒ 225 ගොඩේ ගහලා ගහනකොට අපි වගේ පල්ලෙහා දේශපාලන ඉඳලා මුලින් ඉඳලා දේශපාලන බැමිල්ල අමාරු ගමනක් ඇවිල්ලා මේ පාර්ලිමේන්තුවට ඇවිල්ලා මමත් අවුරුදු 27ක් මගේ දේශපාලනය අපේ දේශපාලනය තුළ අපි ප්‍රාදේශ සභාවෙන් පළාත් සභාවෙන් ඒ තනතුරු දරලා ආපු ගමන අපිටත් අර ගොඩටම ගහලා 225 එපා කියන වෙලාවේ අහම්බයක් විදිහට පාලක තේරුවක් පෙරම මැතිතුමාගේ මරණයත් එක්ක දේශපාලනඥයෙක් ගැන සමාජයේ හොඳ කියවීමක් සිද්ධ වුණා. දැන් එතනදී මම ඒ කාරණාව සම්බන්ධ මගේ එක විවේචනයක් තියෙනවා. ඒ කාරණාව සම්බන්ධ මගේ එක අදහසක් තියෙනවා. මම මේ වගේ තරක එක සඳහන් කරන්නේ නැහැ. මොකද දේශපාලනයේදී කළු සහ සුදු බෙදා වෙන කළ වෙනන්න බෑ. අපි මේ සමාජයේ ඉල්ලන දෙයක් තිබුණා. ඒ ඉල්ලන්නේ දේශපාලඥයන්ගේ භාවිතාව සහ කැපකිරීම සහ ඔහුගේ හැසිරීම. ඒක දෙන ක්‍රමයක් තමයි දේශපාලඥය තීන්දුව කරන්න වෙන්නේ. දැන් ඒ ඉල්ලන දෙයම මූලාශ්‍රණය කර සුජිත් චන්දේපේර මැතිතුමා ඔබතුමා දෙන්නේ වෙන ක්‍රමයකට. ඒ මරණ ජනතාවගේ ඕනෑකම් අපේක්ෂාවන් ඔහුගේ ලැබෙන්දියාවන් සම්බන්ධ කාරණාවේදී අපි හැසිරෙන්නේ වෙන ආකාරයට. හැබැයි පාලිත්‍යවරක් පෙරමයන් ඒවා ක්‍රියාත්මක කරේ ඔහුගේ ආරට ඒක නිසා තමයි ඒ ඔහුගේ මරණයත් එක්ක කියවෙච්ච දෙයක් තමයි නිකන් වරක් පෙරුවම ටිකක් හොඳයි දෙවරක් පෙරුවම ඊටත් වඩා හොඳයි තෙවරක් පෙරුවම ඊටත් වඩා හොඳයි කියලා තෙවරක් පෙරුමට ඉසාල වටනකමක් ආවේ. ඉතින් පාලිත්‍යවරක් පෙරමයන් ජනතාව ඉල්ලන දේශපාලඥයෙක් බවට පත් වුණා. ඔහුගේ ජීවිතේ මම කියන්නේ සියල්ලක්ම සුදු කියන කාරණාව ඔහුගේ කළු කාරණා ප්‍රමාණකුත් වෙනවා. නමුත් ඒව යට කරගෙන සුදු චරිත මත වෙන දේශපාලන සිද්ධ වුණා. සාමාන්‍ය සුදු චරිත තියෙන දේශපාලඥයන්ට හොඳ දේශපාලඥයන්ට පොඩි වරදක් තිබුණම ඒ සියල්ල යට කරගෙන වරද තමයි මත වෙන්නේ. හැබැයි පාලිත්‍යවරක් පෙරමුණ සම්මත් වුණා. ඔහුගේ ජීවිතයේ තියෙන ඒ හොඳ ප්‍රමාණය සුදු ප්‍රමාණය සමාජයේ ස්ථාපිත කරන්න. ඒකදල ඔහුට විශාල ජනප්‍රියකමක් හම්බුණා. ඒක ඔටෝමැටිකලි නිරායාසයෙන් ආපු දෙයක් නෙවෙයි. ඒක එක දෙයක් තන මම ඔහුට ඔහුගේ ඔහුට තියෙන බෙදානම ගෞරවය තමයි මෙරට මේ දේශපාලඥයන් ඡන්ද සහ මනාපේ නිසාවෙන් ජාතිය සහ ජාතිකත්වයේ ජාතිවාදයේ විදිහට පටලවා ගන්නවා. දැන් ඒ කාරණාවේදී තෙවරප්පෙරම මැතිතුමාට කළුතර දිස්ත්‍රික්කයේ සමස්ත ජනතාවගේම ආදරය හම්බුණා. විශේෂයෙන් මට මතකයි අටලුගම සිද්ධිය සිද්ධ වෙන වෙලාවේ එහෙම නැත්නම් අර බේරුවල යම් සිදුවීම් සිදු වෙන වෙලාවේ දේශපාලඥයන් ගමන් කරන්න බැරි වෙලාවේ තෙවරප්පෙරමන්ට එතනදී යන්න පුළුවන්කම ලැබුණා. කළුතර දිස්ත්‍රික්කයේ බහුතර විශාල ප්‍රමාණයක් වතුකරේ ජීවත් වෙන මිනිස්සු ඉන්නවා අහිංසක වතුකම් කරුවන් ඔවුන්ට අසාධාරණ දෙමළ වතුකම් කරන්න සිද්ධ වෙනකොට ඒක නායකත්ව දුන්න දෙවරක් පෙරමයන් ඒක නිසා ඔහු සිංහල දෙමළ මුස්ලිම් සමාජය තුළ සාමාන්‍ය තැළන බලන තැළන පෑගෙන මිනිසුන්ගේ වීරයා බවට පත් වුණා ඒක සාමාන්‍යයෙන් එක්සත් ජාතික පක්ෂයේ වගේ පක්ෂයකට ඒක වෙන්න පුළුවන් දෙයක් නෙමෙයි ඒක සාමාන්‍ය වාමාංශික හරි වෙනත් දේශපාලන පක්ෂකයේදී වෙන්න පුළුවන් එක්සත් ජාතික පක්ෂයේ එහෙම වීරයන් බිහිවෙන්නේ හදිස්සියෙන් එක්සත් ජාතික පක්ෂයේ එහෙම පොළවෙන් බිහිවෙන පොළව හඳුනන මිනිස්සු වෙන්නේ හදිස්සියෙන් ඒක නිසා තමයි අසංවේදී මිනිස්සු ඇවිල්ලා මේ රට යම් යම් කාල ඉතිහාසයේ සහ වර්තමානයේත් අදත් සිද්ධ වෙමින් තියෙන මම ඒක මෙතනින් පැත්තකින් තියන්නම් හැබැයි තෙවරක් පෙරමයන් එක්සත් ජාතික පක්ෂයේ ඉඳගෙන පොළව හඳුනන ජනදුක හඳුනන ඒවට මුහුණ දෙන ඒවට කෙනේ සිටින අරගල කරන නායකෙක් බවට පත් වුණා ඒක නිසා ඔහු මේ රටේ ප්‍රසිද්ධ දේශපාලඥයෙක් වගේම දේශපාලඥයන ප්‍රසිද්ධ වෙන්න පුළුවන් අපි දන්නවා අර මිනිස්සු ගස්බැන්දමත් ඒ මිනිහා ප්‍රසිද්ධයි හැබැයි මිනිස්සු දේශපාලඥයන ජනප්‍රිය වෙන්න ලේසි නැහැ හැබැයි තෙවරක් පෙරමයන් ප්‍රසිද්ධ වගේම ජනප්‍රිය දේශපාලඥයෙක් බවට පත් වුණා ඒක ඔහුගේ මරණයේදී අපි දැක්කා ඔහුගේ සිංහල දෙමළ මුස්ලිම් සමදෙනාම එකට තියාගෙන වැඩ කරපු ආකාරයක් මිනිසෙක පීඩාවට පත් වෙන වෙලාවේදී ගංගොතර වෙන්න පුළුවන් වෙනත් සියසනයකට වෙන්න පුළුවන් ඔහුගේ දායකත්වය මේ රට හැම දේශපාලඥයෙකුටම විශාල ආදර්ශයක් බවට පත් වෙනවා ඒක නිසා තෙවරක් පෙරම වගේ චරිත දේශපාලනට ඕන ඉන්න ඕන වෙලාවක ඔහුට පාර්ලිමේන්තු දේශපාලනයේ දුරස් වෙන සිද්ධ වුණා 2020 මැතිවරණදී ඔහු ඔහු හිටපු ස්ථාවරයේම හිටපු නිසාවෙන් ඔහු පක්ෂ මාරු කරේ නැහැ වෙනත් කඳුර වලට ගියේ නැහැ ඔහු තෝරාගත් එක්සත් ජාතික පක්ෂයේම හිටියා ඔහු සමහර විට එදා සමග ජන බලවේගයට ගියා නම් ඒ ලයිස්තුවේ ලීඩ් වෙලා කරලා කප් ගහලා දිනන්න පුළුවන් කෙනා වෙන්න තිබුණා එක්සත් ජාතික පක්ෂය වලට සාධාරණ සිද්ධ වුණේ නැහැ ඒ දේශපාලන ක්‍රියාදාමයත් එක්ක ඒක නිසා ඔහු පාර්ලිමේන්තු දේශපාලන තුළ මේ පාර්ලිමේන්තු ඉතිහාසය තුළ බිහිවෙච්ච සුවිශේෂී චරිතයක් ඔහුගේ හැසිරීම වෙනත් දේවල් මේ පාර්ලිමේන්තු තුළ ඇතම් සිදුවීම් වල ඔහුගේ දායකත්වයෙන් මැදිහත් අපි දැක්කා පහුගේ ඉතිහාසයේ ඒවා අපි හොඳ කීවා කියනව නෙමෙයි දැන් ඒව ජනතාව ඉල්ලනවා කියලා ඒවම දෙන එකත් හොඳ නෙමෙයි හැබැයි ඔහුට අනන්න වෙච්ච දේශපාලනයක් කරා ඔහුට ඇමතිකම හම් වෙච්ච වෙලාවෙත් ඇමතිවරයා එක්ක නියෝජ්‍ය ඇමතිවරයා විතර හැප්පිච්ච ආකාරය නිලධාරීන් එක්ක හැප්පිච්ච ආකාරය ඔහුගේ මහජන නේතා භූමිකාව තුළ ඔහු ප්‍රශ්න විසඳන කටයුතු කරපු ආකාරය ළමයි ඉස්කෝල යන මොනක් ඒව දාලා විවේචන තියෙන පුළුවන් නමුත් ඔහුගේ තුළ තියෙන ඒ මානුෂීය ගුණාංගයන් නිසා ඔහුගේ ඒ ජීවිතයේ සුවිශේෂී පුද්ගලයෙක් බවට පත් වුණා ඒක නිසා තෙවරක් පෙරම මෑත ඉතිහාසයේ රටම ආදරය කරපු දේශපාලඥයෙක් බවට පත් වුණා ඔහු ජීවිතයේ මරණය ගැන විශ්වාස කරා මරණය බලාපොරොත්තු වුණා මරණයට සූදානම් වුණා මේ රටේ නොමරන මිනිස්සු ගන්න තමයි අද ගොඩක් දේශපාලඥයෝ මිනිස්සු ඉන්නේ දැන් මේව දාලා යන්න කැමති නැහැ අත්හරින්න කැමති නැහැ බදාගෙන වෙලාගෙන මරාගෙන තමයි ඉන්න හදන්නේ දැන් වෙන නිසා තන දුල තෙවරක් පෙරම යන්න බලාගෙන හිටියේ මිනිස්සෙක් ඒක නිසා තමයි ඔහුගේ සොහොන් ගත පවා ඉදිකරලා ඒ වට සේරම දෑස්තුල තමයි ඔහු අවාසනාවන්තර අවසන් ගමන් ගියේ ඒක නිසා තෙවරක් පෙරම ඒ චරිතය තුළ ගොඩක් දේවල් ඉගෙන ගන්න තියෙනවා ඒ දේශපාලන තුළ ඔහුගේ අවුරුදු ගණනක් දේශපාලනය කළ ප්‍රාදේශීය සභා සභාපති පළාත් සභා මන්ත්‍රී පාර්ලිමේන්තුවේ ගිහිල්ලා ඇමතිකම් කරලා ආපස්සට ආවලා බලනකොට අර පරණ 3200 ප්‍රජරෝ එකත් අර පොඩි ගේ පොඩ්ඩක් විතරක් දෙච්ච දේශපාලඥයෙක් බවට පත් වුණා අපේ රටේ දේශපාලඥයන ගොඩක් ආදර්ශයක් ඔය කළුතර ඉන්න ඇතම් දේශපාලඥයන්ට ලොකු ආදර්ශයක් ඇතම් අයගේ එදා සහ අද දිහා බලනකොට තෙවරක් පෙරම කළුතරට අරටත් ආදර්ශයක් දීපු දේශපාලඥයෙක් ඒක නිසා ඒ තෙවරක් පෙරම මැතිතුමාගේ පාලිත තෙවරක් මැතිතුමාගේ අභය වෙනුවෙන් පෞද්ගලිකව මගේ මානවයන් කර ශ්‍රී ලංකා කොමියුනිස්ට් පක්ෂයේ සංවේගය ඒ පවුලේ ඒ පුතාට ඔහුගේ පුතා හදිසියේ මිය ගියා එකපතෙක් ඒක ඔහුගේ දේශ ජීවිතයේ පෞද්ගලික ජීවිතයේ ශාරීරික සහ මානසික ජීවිත සම්පූර්ණ වෙනස් බවට පත් වුණා ඒ සංවේදී සිදුවීම නිසා ඔහු වෙනස් කෙනෙක් බවට පත් වෙන එකත් එක හේතුවක් බවට පත් වුණා ඔහුගේ ජීවිතයේ චර්යාවන් වෙනස් වෙන ඒ වර්තමාන ජීවත් වෙන පුතාටත් ඒ බිරිඳටත් ඔහු හැමදාම සුවා දපපු මතුගම ඇතුළු කළුතර දිස්ත්‍රික්කයේ ආදරණීය ජනතාවටත් අපේ ශෝකය සංවේගය පළ කරමින් මේ දේශපාලඥයන් තුල ඉගෙන ගන්න තියෙන දේවල් මේ සමාජයේ දේශපාලඥයන්ට ආදර්ශයක් බවට පත් කරගන්න කියන කාරණා සිහිපත් කරමින් මාන්නේන බොහොම ස්තුතියි.
අපට ගරු සීදර මන්ත්‍රීතුමා.
ගෞරව තලමේ தாங்க මුරිපිනරවர்களே இன்றைய தினம் இந்த அனுதாப பிரேரணைகள் வழங்குகின்ற இந்த அமர்விலே எங்களோடு வாழ்ந்து இந்த நாடாளுமன்றத்திலே பாராளுமன்ற உறுப்பினர்களாக இருந்து இயற்கையை இது இருக்கிற இவர்களுக்கான வணக்கத்தை இந்த உயர்ந்த சபையினூடாக பிரேரணையாக செய்வதில் நாங்கள் அவர்களுக்கான அஞ்சலியாக நான் கருதுகிறேன். முதலே ஏஎச்எம் அலவி அவர்கள் குருநாகல் மாவட்டத்தில் இருந்து இந்த சபையை அலங்கரித்து மக்களுக்கான மிகப்பெரிய பணியை ஆற்றியிருந்த சகோதரர். அவருடைய ஆத்மா சாந்தி அடைய வேண்டும், அவருடைய குடும்பத்தார் அமைதி பெற வேண்டும். அதேபோல திருகோணமலை மாவட்டத்தினுடைய நாடாளுமன்ற உறுப்பினராக இருந்த அப்துல் மஜீத் அவர்கள் திருகோணமலை மாவட்டத்திலே இன நல்லிணக்கத்தோடு எல்லோருடன் வாழுகின்ற ஒரு நல்ல மனிதனாக இருந்தார். அவருடைய ஆத்மா சமாதி பெற, அவருடைய சாந்தி பெற நான் இந்த இடத்திலே பிரார்த்திக்கிறேன். அதேபோல புத்தளம் மாவட்டத்தினுடைய நாடாளுமன்ற உறுப்பினராக இருந்த மில்ட்ரோஜ் பெர்னாண்டோ அவர்கள், அவர்களும் இந்த மண்ணிலே ஒரு கத்தோலிக்கனாக அவர் நீண்ட காலம் இந்த பாராளுமன்றத்திலே பணியாற்றி இருக்கிறார், மக்களோடு வாழ்ந்திருக்கிறார். அவருக்குமான அஞ்சலிகளை இந்த சபையினூடாக தெரிவித்துக் கொள்கிறேன். பாலித தேவர பெருமா அவர்கள், நான் நாடாளுமன்றம் வந்தபொழுது அவரும் இந்த நாடாளுமன்றத்திலே ஒரு உறுப்பினராக பதவி வகித்திருந்தார். மக்களோடு மிக அந்யோன்யமாக பழகிய ஒரு அரசியல் பணியாளனாக தன்னை அறிமுகம் செய்திருந்தார். மிக முக்கியமாக அவர் இந்த நாடாளுமன்றத்தில் எங்களோடு பேசுகிற பொழுதும் எங்களுக்கு அருகிலே இருக்கிற பொழுதும் ஒரு நல்ல நண்பனாக இருந்தார். நல்ல நட்போடு பழகிய ஒரு நல்ல மனிதன். அவரை திடீரென இழந்தது எங்கள் எல்லோருக்கும் அதிர்ச்சியாக இருந்தாலும், இயற்கையின் வழி நடைபெற வேண்டிய விடயங்கள் இறைவன் வகுத்த வழி நடைபெறும் என்பதற்கு யாரும் விலகி நிற்க முடியாது. இருந்தாலும் கூட பாரத தேவர பெருமா அவர்களுடைய அந்த நல்ல எண்ணங்கள், நல்ல சிந்தனைகள், இன நல்லிணக்க முன்முயற்சிகள், எல்லோரையும் மதித்து நடக்கின்ற அந்த இனவாதம் இல்லாத ஒரு நல்ல சிங்கள மகனாக அவர் எங்களோடு பழகியிருந்த நாட்களை நான் நினைவில் கொள்கிறேன். இவர்களுக்கு இந்த உயர்ந்த சபையினூடாக எங்களுடைய அஞ்சலிகளையும் அனுதாபங்களையும் தெரிவித்து, அவருடைய குடும்பத்தினர், இங்கே வருகின்ற குடும்பத்தினர் எல்லோருக்கும் எங்களுடைய ஆழ்ந்த அனுதாபங்களை தெரிவித்துக் கொண்டு நிறைவு செய்கிறேன். நன்றி.
මූලාසනාරුඩ ගරු මන්ත්‍රීතුමනි, අද දින මේ පාර්ලිමේන්තුව නියෝජනය කළ රටට ඒ වගේම ඒ ප්‍රදේශවලට විශාල සේවාවක් ඉටු කළ අභාප්‍රාප්ත ඒ.එච්.එම්. අලවි ගරු මන්ත්‍රීතුමා වෙනුවෙනුත්, ඒ වගේම ගරු එම්.එන්. අබ්දුල් මජිද් මන්ත්‍රීතුමා වෙනුවෙනුත්, පාලිත තෙවරප්පෙරම ගරු මන්ත්‍රීතුමා වෙනුවෙනුත්, මිල්ඩෝයි ෆ්‍රනාන්ඩු ගරු මන්ත්‍රීතුමා වෙනුවෙනුත් ශෝක යෝජනා ගිරෙන මේ අවස්ථාවේදී මේ ශෝක යෝජනාවන් සභාවට ඉදිරිපත් කරපු ගරු සභානායකතුමාගේ ඒ කරුණු ඉදිරිපත් කිරීම වගේම පක්ෂ විපක්ෂ සියලුම මන්ත්‍රීවරුන් මේ සියලුම මහජන නියෝජිතයින් පිළිබඳව ඉතාමත් සත්‍ය වගේම වටිනා කරුණු කාරණා ගණනාවක් ඉදිරිපත් කළා. ඒ සියලුම කරුණු මමත් අනුමත කරනවා. ඒ අනුව විශේෂයෙන්ම එච්.එම්. අලවි ගරු මන්ත්‍රීතුමා කුරුණෑගල දිස්ත්‍රික්කයේ නියෝජනය කරපු මන්ත්‍රීවරයෙක් වගේම පාලිත තෙවරප්පෙරම අපේ හිතවත් යහපාලන ආණ්ඩු කාල සීමාව තුළදීත් එතුමත් රාජ්‍ය අමාත්‍යවරයෙක් විදිහට කටයුතු කළා, මමත් රාජ්‍ය අමාත්‍යවරයෙක් විදිහට කටයුතු කළා. දියණුව විශේෂයෙන්ම මේ ඉදිරිපත් සියලුම දෙනා ඉදිරිපත් වූ අදහස් මත සුවිශේෂිත දේශපාලන චරිතයක් තමයි පාලිත තෙවරප්පෙරම ඇතුමා. එතෙම නිසා විශේෂයෙන්ම ඒ සුවිශේෂත්වය නිසා තමයි එතුමාගේ ආදාහනයේ සිදු වුණු අවස්ථාවේදී කිසිදු මන්ත්‍රීවරයෙක් නිලතලයක් නොදෙරුවත් එතුමා කළ සේවයට කෘතගුණ දැලකීමක් විදිහට ඒ ප්‍රදේශයේ ජනතාව දහස් සංඛ්‍යාත ජනතාව රැස් වෙලා එතුමාට ගෞරව කළේ. ඒ නිසා අපි ඒ පිළිබඳව, එතුමාගේ වෙන්වීම පිළිබඳව අපේ කනගාටුව ශෝකය, ඒ පවුලේ සියලුම දෙනාටත් කළුතර දිස්ත්‍රික්කයේ ජනතාවට විශේෂයෙන්ම පළ කළ යුතුව තිබෙනවා. ඒ වගේම මෙම මන්ත්‍රීවරුන් හතර දෙනා අතුරින් අබ්දුල් මජීද් මන්ත්‍රීතුමත්, ඒ වගේම මිල්රෝයි ෆර්නෑන්ඩු මන්ත්‍රීතුමත්, ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය නියෝජනය කළ විශේෂයෙන්ම මිල්රෝයි ෆර්නෑන්ඩු ඇමතිතුමා, ගරු සිරිමාව බණ්ඩාරනායක මැතිණියගේ කාලේ දේශපාලනය ආරම්භ කරලා චන්ද්‍රිකා මැතිණියත් සමග ඉතාමත් කිට්ටුවෙන් ඇසුරු කරමින් අපේ අබ්දුල් මජිත් මැතිතුමත් ඒ කාල සීමාව තුලදී පාර්ලිමේන්තුව නියෝජනය කරමින් අමාත්‍ය ධුර රාජ්‍ය අමාත්‍ය ධුර දරමින් සුවිශේෂිත කාර්යභාරයක් රටේ ජනතාව වගේ මෙන්ම ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ ප්‍රවර්ධනය කිරීම වෙනුවෙනුත් විවිධ කැපවීම් බාධක හමුවේ විවිධ තර්ජන ගර්ජනවලට මුහුණ දෙමින් ඉටු කළා කියන එකත් මේ අවස්ථාවේදී විශේෂම කෘතවේදීව අපි සිහිපත් කර යුතුව තිබෙනවා. ඉතින් මේ නිසා මේ සෑම කෙනෙක්ගේම ඒ දේශපාලන චරිතවලින් අද වර්තමානයේ අපි ලබාගත යුතු බොහෝ ආදර්ශයන් තිබෙනවා. පෙරට වඩා වර්තමානයේ දේශපාලනය සංකීර්ණයි. ඒ අනුව වර්තමානයේ මේ තත්ත්වය නිසාම රටේ ජනතාවගෙන් 225ම දේශපාලඥයා කියන තරිත අද තරමක් ඈත් වෙමින් පවතිනවා. ඉතින් මේ නිසා මේ අයගේ ඒ අතීත ඒ ගත යුතු ක්‍රියා තත්ත්වයන් පිළිබඳව අද අපි බොහෝ දෑ අපි ලබා ගත යුතුව තිබෙනවා. ඉතින් මේ නිසා විශේෂයෙන්ම මේ ගරු අමාත්‍යවරුන් මන්ත්‍රීවරුන් සියලුම දෙනාම ඒ ප්‍රදේශවලට ප්‍රදේශයේ ජනතාවට ඒ කරන ලද සේවාවන් පිළිබඳවත් විශේෂයෙන්ම ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය විදිහට අපේ පක්ෂය වෙනුවෙන් ඒ කරන ලද සේවාවන් පිළිබඳවත් අපේ ඒ ගෞරවය මේ අවස්ථාවේදී පිරිනමමින් ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය වෙනුවෙනුත් එහි භාණ්ඩාගාරිකවරයා විදිහට මම ඒ සියලුම දෙනාගේ පවුල්වලට එවගේ මේ සියලුම දෙනාගේ ඒ පවුල්වල සමාජිකීන්ට ඒ සියලුම දෙනා නියෝජනය කළ දිස්ත්‍රික්කවල ඒ ජනතාවට මේ ශෝකයේ කනගාටුව මේ අවස්ථාවේදී විශේෂයෙන්ම පළ කරමින් ඒ අයගේ ආගම් අනුව විශේෂයෙන්ම බෞද්ධ ආගම අනුව ඒ අයට යමමහ නිවන් සුව ප්‍රාර්ථනා කරන අතරම කතෝලික ආගම අනුවත් ඒ මොක්සුව ප්‍රාර්ථනා කරමින් මා නිහඬ වෙනවා. ස්තුතියි.
ස්තුතියි. මීළඟට ගරු ඉම්රාන් මහරුප්පත්තුමා.
இன்று கொண்டு வரப்பட்டிருக்கின்ற இந்த அனுதாப பிரேரணை சம்பந்தமாக 4 பாராளுமன்ற உறுப்பினர்களுடைய அனுதாப பிரேரணைகள் முன்வைக்கப்பட்டிருக்கின்றது. குறிப்பாக கௌரவ ஏஎச்எம் அலவி அவர்கள் குருநகல் மாவட்டத்தை பல விடயங்கள் குருநகல் மாவட்டத்திலே இருக்கின்ற மக்களுக்காக பல சேவைகளை முன்னெடுத்த உறுப்பினர் என்ற அடிப்படையிலே அவருடைய பாவங்கள் அனைத்தும் மன்னித்து ஜன்னத்துல் ஃபிர்தௌஸ் எனும் உயர்ந்த சுவர்க்கம் கிடைக்க வேண்டும் என்று பிரார்த்திப்பதோடு அவர்களுடைய குடும்பத்தினர் அவர்களுக்கும் குடும்ப உறுப்பினர்களுக்கும் என்னுடைய ஆழ்ந்த அனுதாபங்களை இந்த இடத்திலே நான் கூறிக்கொள்கின்றேன். அதேபோன்று கௌரவ பாலித்த தேவபெரும அவர்கள் கழுத்தறை மாவட்டத்தில் மாத்திரமல்ல குறிப்பாக எல்லா மக்களுடனும் மிகவும் நெருங்கிய உறவை பேணி அடிமட்டத்தில் இருக்கின்ற மக்களுக்கு மக்களுடன் தனது அரசியல் பயணத்தை மேற்கொண்ட ஒரு உறுப்பினர். அது மாத்திரமல்ல 2015 சென்ற நல்லாட்சி காலத்திலே அவருடன் நாங்கள் பயணிக்கின்ற ஒரு நிலைப்பாட்டில் கூட மிகவும் நெருக்கமாக எங்களுடன் பழகுகின்ற எங்களுடன் மிகவும் விருப்பமாக அல்லது ஒரு நல்ல முறையிலே அணுகக்கூடிய ஒரு மனிதருமாக செயல்பட்ட அவர்களுக்கு என்னுடைய இந்த இடத்திலே அவர்களுடைய குடும்பத்துக்கு ஆழ்ந்த அனுதாபங்களை இந்த இடத்திலே நான் தெரிவித்துக் கொள்வதோடு அதே போன்று கௌரவ மில்ராய் பிறந்து அவர்கள் புத்தளம் மாவட்டத்தைச் சேர்ந்தவர் அவருக்கும் அவருடைய குடும்ப உறுப்பினர்களுக்கும் என்னுடைய ஆழ்ந்த அனுதாபங்களை இந்த இடத்திலே நான் தெரிவித்துக் கொள்வதோடு நான் பிரதித்துவப்படுத்துகின்ற திருகோணமலை மாவட்டத்திலே இருக்கின்ற நஜீப் அப்துல் மஜீத் அவர்களையும் இந்த இடத்திலே அவர்கள் சம்பந்தமான சில விடயங்களை சொல்லலாம் என்று நினைக்கின்றேன். குறிப்பாக நஜீப் அப்துல் மஜீத் அவர்கள், முன்னாள் பிரதி அமைச்சர் மர்ஹூம் ஏ எல் அப்துல் மஜீத் மற்றும் சல்மா பீவி தம்பதியினுடைய புதல்வராக 1957 முதலாம் மாதம் முதலாம் தேதி பெரிய கிண்ணியாவிலே பிறந்தவர். கிண்ணியா மத்திய கல்லூரி, கம்பளை ஜஹிரா கல்லூரி, அதே போன்று யாழ்ப்பாண சென்ட் ஜான் அகாடமி ஆகிய பாடசாலைகளிலே கல்வி கற்றவர். அதே போன்று சட்டக்கல்லூரியின் ஒரு மாணவராகவும் திகழ்ந்திருக்கின்றார். அதே போன்று ஷிப்பிங் நிறுவனத்தின் ஒன்றிலே இணைந்து கனிஷ்ட நிறைவேற்ற தொழிலாகவும் அவர் வேலை புரிந்திருக்கின்றார். அவரது தந்தை மர்ஹூம் ஏ எல் அப்துல் மஜீத் அவர்கள் 1987 பயங்கரவாதிகளினால் படுகொலை செய்யப்பட்டதை அடுத்து ஏற்பட்ட அரசியல் இடைவெளியை நிரப்பும் பொருட்டுத்தான் அரசியலுக்குள் அவர் நுழைகின்றார். 1989 பொது தேர்தலிலே ஸ்ரீலங்கா சுதந்திர கட்சி சார்பாக திருகோணமலை மாவட்டத்தில் போட்டியிட்டு சுமார் 9,850 விருப்ப வாக்குகளை பெற்றார். எனினும் பாராளுமன்ற உறுப்பினராக அந்த நேரத்திலே வர முடியாமல் போயிருந்தது அவருக்கு. அதே போன்று 1993 நடைபெற்ற கிண்ணியா பிரதேச சபை தேர்தலில் ஸ்ரீலங்கா சுதந்திர கட்சி சார்பாக போட்டியிட்டு அவர் வெற்றி பெற்றார். 9 ஆசனங்களை கொண்ட கிண்ணியா பிரதேச சபையினுடைய தவிசாளராகவும் அவர் தெரிவு செய்யப்பட்டார். அதே போன்று 1994 பொது தேர்தலிலே சந்திரிகா அஷ்ரஃப் உடன்படிக்கை செய்து கொள்ளப்பட்டதன் அடிப்படையில் வடகிழக்கு மாகாணங்களிலே ஸ்ரீலங்கா சுதந்திர கட்சி தனது வேட்பாளர் பட்டியலில் முஸ்லிம் வேட்பாளர்களை களமிறக்காது என்று முஸ்லிம் காங்கிரஸ் மர சின்னத்தின் கீழே வேட்பாளர்களை களமிறக்குவது என்ற உடன்பாடு எட்டப்பட்டது. இதன்படி ஸ்ரீலங்கா சுதந்திர கட்சியை பிரித்துவப்படுத்தி நஜிபே மஜித் இத்தேர்தலிலே முஸ்லிம் காங்கிரஸ் சார்பாக மரச்சின்னத்திலே போட்டியிட்டு 21,590 விருப்ப வாக்குகளை பெற்று பாராளுமன்ற உறுப்பினராக தெரிவு செய்யப்பட்டார். அதே போன்றுதான் 2000 பொது தேர்தலிலே ஸ்ரீலங்கா சுதந்திர கட்சி தலைமையிலான பொதுசன முன்னணி களமிறங்கியது. முஸ்லிம் காங்கிரசும் இந்த முன்னணியில் இணைந்து போட்டியிட்டது. இந்த தேர்தலில் போட்டியிட்ட இவர் சுமார் 18,173 விருப்ப வாக்குகளை பெற்று வெற்றியீற்றினார். இக்கால பகுதியில் அவர் தபால் தொலைத்தொடர்பு பிரதி அமைச்சராகவும் அவருக்கான நியமனம் வழங்கப்பட்டது. பின்னர் ஒரு வருடம் இடைவெளியின் பின்னர் 2001 மற்றொரு பொது தேர்தல் வந்தது. இந்த தேர்தலிலே முஸ்லிம் காங்கிரஸ் ஐக்கிய தேசிய கட்சியுடன் இணைந்து போட்டியிட்டது. இது ஸ்ரீலங்கா சுதந்திர கட்சி தலைமையிலான ஐக்கிய மக்கள் சுதந்திர முன்னணியின் போட்டியிட்டு 13,488 விருப்ப வாக்குகளை அவர் பெற்றிருந்தார். எனினும் அவருக்கு பாராளுமன்ற உறுப்பினராக வர முடியாமல் அந்த காலப்பகுதி போனது. மீண்டும் 2004 இன்னும் ஒரு பொது தேர்தல் வந்தபோது இத்தேர்தலிலே சகலரும் இன உணர்வுடன் முகம் கொடுத்து ஒரு தேர்தலாக இந்த தேர்தல் காணப்பட்டது. எனவே திருகோணமலை மாவட்டத்தைச் சேர்ந்த சகல முஸ்லிம் வேட்பாளர்களும் முஸ்லிம் காங்கிரசினுடைய மரச்சின்னத்திலே போட்டியிட்டார்கள். இந்த தேர்தலிலே போட்டியிட்ட இவர் சுமார் 26,948 விருப்ப வாக்குகளை பெற்று மீண்டும் பாராளுமன்ற உறுப்பினராக தெரிவு செய்யப்படுகின்றார். இவர் அரசியல் பக்கம் இணைந்ததால் உள்ளூராட்சி மற்றும் மாகாண சபை பிரதி அமைச்சராகவும் அவருக்கான பதவி வழங்கப்பட்டது. குறிப்பாக 2007 நடந்த அமைச்சரவை மாற்றத்தின் போது அமைச்சரவை அந்தஸ்தற்ற கூட்டுறவு அமைச்சின் பதவி இவருக்கு வழங்கப்பட்டது. 2010 பொது தேர்தலின் போது முஸ்லிம் காங்கிரஸ் ஐக்கிய தேசிய கட்சியுடன் இணைந்து போட்டியிட்டது. இவர் ஐக்கிய மக்கள் சுதந்திர முன்னணியிலே போட்டியிட்டு சுமார் 15,913 விருப்ப வாக்குகளை பெற்றதும் எனினும் பாராளுமன்ற உறுப்பினராக வர முடியவில்லை. இருந்தும் 2012 நடைபெற்ற கிழக்கு மாகாண சபை தேர்தலிலே ஐக்கிய மக்கள் சுதந்திர முன்னிலையிலே போட்டியிட்டு சுமார் 11,726 விருப்ப வாக்குகளை பெற்று மாகாண சபை உறுப்பினராக தெரிவு செய்யப்பட்டார். அப்பொழுது 37 ஆசனங்களை கொண்ட கிழக்கு மாகாண சபையில் ஐக்கிய மக்கள் சுதந்திர முன்னிலையிலே 15 ஆசனங்கள் பெற்றிருந்தது, முஸ்லிம் காங்கிரஸ் 7 ஆசனங்களை பெற்றிருந்தது. இந்த இரு கட்சிகளும் இணைந்து கிழக்கு மாகாணத்திலே ஆட்சி அமைப்பதற்கான சந்தர்ப்பம் வழங்கப்பட்ட பொழுது மாகாண முதலமைச்சருக்கான பதவி முஸ்லிம் ஒருவருக்கு வழங்கப்பட வேண்டும் என்ற அடிப்படையில் முதல் அரைவாசி காலம் ஐக்கிய மக்கள் சுதந்திர கட்சிக்கும் மிகுதி அரைவாசி காலம் முஸ்லிம் காங்கிரசுக்கும் வழங்குவதென இதன் போது உடன்பாடு எட்டப்பட்டது. இதன் அடிப்படையிலே 2012 கிழக்கு மாகாணத்தின் முதலமைச்சருக்கான நியமனம் இவருக்கு வழங்கப்பட்டது. இந்த வகையில் இலங்கையிலே முதல் முஸ்லிம் முதலமைச்சர் என்ற பெருமையை இவர் பெற்றுக்கொண்டார். அந்த சந்தர்ப்பத்திலே குறிப்பாக நானும் மாகாண சபை உறுப்பினராக இருந்த காலகட்டங்களிலே இவருடன் அந்த மாகாண சபை பயணத்தை மேற்கொள்ளக்கூடிய சந்தர்ப்பங்கள் கிடைத்தது. அந்த நேரத்திலே அவருடன் பயணிக்கக்கூடிய சந்தர்ப்பமும் எனக்கு கிடைத்திருந்தது. அதை அடுத்து 2015 பொது தேர்தலிலே இவர் போட்டியிட்ட போதிலும் இத்தேர்தலிலே 4,877 விருப்ப வாக்குகளே இவருக்கு கிடைத்தது. இதனால் பாராளுமன்ற உறுப்பினராக வர முடியவில்லை. இதன் பின்னர் 2020 நடந்த பொது தேர்தலிலே இவர் வேட்பாளராக களமிறங்கிய போதிலும் இவருக்கு களமிறங்கப்பட்ட கட்சியினுடைய வேட்பு மனு நிராகரிக்கப்பட்டதினால் போட்டியிடுவதற்கான சந்தர்ப்பம் நிராகரிக்கப்பட்டது. இவர் உண்மையிலே ஆரவாரம் இல்லாத அமைதியான போக்குள்ள இவர் பாடசாலை காலங்களிலே சிறந்த தடகள விளையாட்டு வீரராகவும் ரக்பி வீரராகவும் திகழ்ந்திருக்கின்றார். அதேபோன்று அரசியல் பொறுப்புகள் சுமந்தவர் என்ற வகையிலே முடியுமான பல சேவைகளை இனமத பேதமின்றி அடிப்படையிலே இவர் மாவட்டத்தில் இருக்கின்ற முழுமையான அபிவிருத்தி ஏனைய செயற்பாடுகளிலே இவர் பங்கெடுத்திருக்கின்றார். ஆகையால் இவருடைய கடைசி காலத்தில் நானும் இவர் சுகயினப்பட்டிருந்த சந்தர்ப்பத்திலே வைத்தியசாலையிலே சென்று பார்க்கக்கூடிய ஒரு நிலைப்பாடு இருந்தது. அதைத் தொடர்ந்து இவர் கடைசி நேரங்களிலே உண்மையிலே இவருடைய இழப்பு ஒரு ஈடு செய்ய முடியாத ஒரு இழப்பாக இருந்தாலும் இவருடைய அன்னாருடைய பாவங்கள் அனைத்தும் மன்னித்து ஜன்னத்துல் ஃபிர்தௌஸ் எனும் உயர்ந்த அங்கீகாரம் கிடைக்க வேண்டும் என்று நான் இந்த இடத்திலே பிரார்த்தித்துக் கொள்வதோடு அன்னாரினுடைய மறைவினால் துயருற்றிருக்கின்ற அவருடைய குடும்ப உறுப்பினர் அனைவருக்கும் என்னுடைய ஆழ்ந்த அனுதாபங்களை இந்த நேரத்திலே நான் தெரிவித்துக் கொள்கின்றேன்.
ஸ்துதி. இடோ பார்லிமெண்ட் மந்திரோன்ன அபார் பிராப்த கரு ஏச் எம் அலவி மெத்துமா, கரு எம் என் அப்துல் மஜீப் மெத்துமா, கரு பாலி தேவரப்பெரும் மெத்துமா சஹா கரு மில்ரோய் பிரணாந்த் மகாத்மா ஆகிய அபியாவின் பிலிபந்தவு பார்லிமெண்ட் திபார்ஷின் கர்ணாத சோக யோஜனா அனுமத கரமின் கரு கதாநாயகத்து மா சமக மமதே சமக இகத்து இம்டு கெமத்தமி ரஷ்ய மடாதால் நிலவரத்தாவே ஹென்சாட் பிடபாத் சோகேட் பாத் பவுல் ஆய்வத்தை அவனமேன் பார்லிமெண்ட் மாலேகாம்பரியட்ட மம நியோக கரமி மீனாகட பார்லிமெண்ட் கால் தவிம கரு சபாநாயகத்துமா
கரு முலசனானுள்ள மந்திரித்துமணி பார்லிமெண்ட்துவ 2024 ஆகஸ்ட் மாச 6 அங்கார்வாதா பூர்வபாக 9 தக்குவா கால் தவியுத்தே